तारीख 17/9/1992 श्री समयसार कलश टीका श्लोक 48 उपर पूज्य भाई श्री शशिभाई नु भावनगर मा प्रवचन सळंग प्रवचन नंबर 29 मूल कैसेट मा हमिंग नो अवाज आवे छे।
જેને લાલગુણ જોયો ન હોય એ લાલગુણને ભૂલી જાય, કેમ કે એને ખબર નથી ખરેખર કેવો લાલગુણ છે, ભાવ પાસે નહીં. મળતું જોયું હોય જિંદગીમાં લાલગુણને ન ભૂલે કે લાલગુણ કેવો હોય, એમ જે પ્રેક્ટિકલ જ્ઞાન છે. કેટલો ફરક છે એમ હોવા છતાં પણ સ્ત્રી ગુરુ કે જ્ઞાની અજ્ઞાનીના જ્ઞાનને કાંઈ કરતા નથી. પોતાના ભાવોની અભિવ્યક્તિ પોતાના ભાવોની મર્યાદામાં છે, તેથી બાદ નથી. અને પાત્ર જીવ છે એને એક ગ્રહણ થાય છે, બધાને ગ્રહણ નથી થતું. જો જ્ઞાની કરતા હોય તો જ્ઞાની કોઈને બાકી ન રહેવા દે, એટલા બધા કરુણાવંત છે કે જેટલા દેખાડે બધાને જ્ઞાન કમાડી દે. શું કરવા કોઈને, એને કોઈ વાલું ડગલું છે ને કે આને આપતો નાને ન આપ્યું, એવું છે ને, એને તો બધા ઉપર કરવાના. છતાં પણ જે પાત્ર જીવ છે અને જે સ્વયં પ્રયત્ન કરે છે સમજવાનો, ગ્રહણ કરવાનો, એને લાભ થાય છે. જે પ્રયત્ન નથી કરતો એને લાભ નથી થતો, દુખાડી જાય. એટલે સ્વયં કરી લીધો પોતાને મોત. નામી ગુરુ હોવા છતાં પણ પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયું હતું. પણ કોઈ જીવ પોતાની વાત કરે ત્યારે એમ ન કહે કે હું મારા પુરુષાર્થે મેં આજે આટલા લાભ પ્રાપ્ત કર્યો છે, ત્યારે એમ જ કહે કે ગુરુ કૃપાથી મને લાભ થયો છે. કે વિનય જ્યારે પોતાની વાત કરે ત્યારે વિનયથી વાત કરે, નહીં તો અહંભાવ થઈ જાય. એવો અહંભાવ તો જ્ઞાનીને હોતો નથી, એટલે વિનય થઈ જાય. પોતાને સ્ત્રી ગુરુ પ્રત્યે અહોભાવ છે ત્યારે ત્યારે દેખાડેલું દેખાય છે કે એને પણ ગુરુ ચરણમાં નિવાસ કરવામાં પૂરેપૂરી આજ્ઞા રૂચિરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત થયો છે. બીજી રીતે વાત કરીએ તો પ્રસંગ નિરોધ ભક્તિ પણ આજ્ઞા રૂચિરૂપ સંકેતને પ્રાપ્ત થયેલો જીવ છે એને ભાવ ભાષણ થાય છે. અનુભવ તો પછી પ્રાપ્ત થશે, ત્યારે તો શ્રી ગુરુની જરૂર નથી. ભાવ ભાષણ સુધી શ્રી ગુરુની જરૂર, નિમિત્ત નિમિત્ત સદન માટે કે એને સાંભળે છે અને અનુસંધાન કરે છે. સાંભળતા એ સાંભળવા અનુસાર અનુસંધાન કરે છે, ત્યાં સુધી આમ છે ભક્તિ. પછી પૂછતા છોકરે છે તો સાંભળ્યું ત્યારે અનુભવ નથી છે, સુધાનીજીએ સાંભળ્યું ત્યારે અનુભવ નથી છે. અનુભવ ઘરે સમૃતિમાં ગયા પછી છે અને ત્યાં શ્રી ગુરુ હરણ નતા આવ્યા, ત્યાં શ્રી ગુરુ સંભળાતા ન હતા. દિશાફેર થવું જોઈએ, દિશાફેર થઈ ગયો. પછી તો પુરુષાર્થમાં એક વિશેષ તબક્કા એ અનુભવ થવાનો, પુરુષાર્થ ચાલુ થઈ ગયો તે ચાલુ થવામાં નિમિત્ત કર્યા માટે વિનય કર્યો. પ્રકાર તો ભજ્યો છે, પ્રકાર નથી ભજ્યો એમ નથી. છતાં ગુરુએ કઈ કર્યું છે એમ નથી. ગુરુએ કર્યું પોતાના ભાવમાં, શિષ્ય ગ્રહણ કરી પોતાના ભાવમાં, નિમિત્ત નિમિત્ત સંબંધ ભેજો એ વાત નક્કી છે. એમ જો દર્શાવનારનો હતો અમુક કાળે પણ એને જોયું ન હોત એ વાત પણ નક્કી છે. અને તેથી શ્રી ગુરુનો વિનય કરવામાં આવે છે. વિનયમાં તો બેઠકો એટલે ગ્રહણ કરી શકે. જો વિનય જ ન હોત તો ગ્રહણ કરવાની પણ યોગ્યતા ન હોય, વિનય વિના અધ્યાત્મ વિદ્યા ની પ્રાપ્તિ પણ નથી. વિનય વિના પ્રાપ્તિ નથી, મૂળ ગુણ છે. ગ્રહણ કરવા માટેનો મૂળ ગુણ જ છે. પોતાની શક્તિથી, પોતાની યોગ્યતાથી, પોતાની ક્ષમતાથી, પોતાના સ્વરૂપના અનુભવમાં સમર્થ થાય છે. આખા જગતનો એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા થઈને શોભે છે, કેમ કે નિર્વિકાર પરિણામ છે માટે શોભે છે. રાગ દ્વેષ છે તો અશોભનિક છે, અવગુણ છે માટે અશોભનિક છે. ઉપસ્થિત છે જયારે ભાવવાસન થાય છે ત્યાં તો ઉપસ્થિતિ તો એટલે એક જ સમયમાં છે, સંકાળે છે. એટલે નિમિત્ત નિમિત્ત સંબંધ ત્યાં ઉત્પન્ન છે. ત્યારે ભાવ ભાષણ નહી થવાનું શું કારણ છે? પછી આપણે આમ ખુલી જાય જયારે સાક્ષાત સાંભળે છે અને સામે આત્મભાવોની અભિવ્યક્તિ છે એ વખતે એને શા માટે ભાવ ભાષણ નહીં થવાનું શું
કારણ છે? કોઈને એમ ન થાય એમ તો એ કરવો પડે.
નિમિત્ત નિમિત્ત સંબંધે અસર ઉપજે છે. આત્માને વિશે કોઈ અસર આવે છે, પરંતુ પ્રસંગ જોવે અને સાંભળે એમાં તે શું છે? જોવે એમાં કરતા જ અસર આવે છે. કેમ કે જોવામાં એક અસર લેવાનો જે પ્રકાર છે એ નિમિત્ત નિમિત્ત સંબંધે આપણા બીજા કાર્યોના અનુભવથી આપણે સમજી શકીએ છીએ. એક માણસ મોઢે મોઢે અપમાન કરે, એક માણસ પાછો સેવા શબ્દ બોલે હોય અને કોઈ વાત કરે કે ભાઈ તમારા માટે ફલાણા આમ બોલ્યા અને કોઈ સીધું અસરમાં ફેર પડે છે કે નથી ફરતો? સાંભળ્યું હશે એ કામ અમારું કામ છે, પણ અમે કીધું હશે એ ભૂલશે નહીં, ભૂલી શકાય નહીં, કેમ કે એની અસરો ઉભી છે. જગતમાં ઘણા જીવો દુઃખી છે. અત્યારે હોસ્પિટલમાં કેટલાય પીડા અનુભવે છે. હોસ્પિટલની અંદર અત્યારે ઘણાને પીડા થતી હશે ને? એ આપણને કોઈ વાત કરે કે હોસ્પિટલમાં તો કેટલાય દર્દીઓ આવે છે ને કેટલાય બિચારા પીડી પીડા કે પીડા આવે છે, એને ખબર નથી. હોસ્પિટલ જાવું છું કેટલો ફેર કરે છે? પ્રત્યક્ષ ને પરોક્ષમાં અસરમાં મોટો ફેર કરે છે. એટલા માટે જયારે પ્રત્યક્ષ પ્રસંગ છે એટલે અસર ઝીલી લઈએ છીએ. પરોક્ષ થતા એટલી અસરની સંભાવના નથી જેટલી અસરની સંભાવના પ્રત્યક્ષ એટલે એમ લાગે છે કે એ વખતે ભાવ દર્શન લીધું છે અથવા કોઈ પણ રીત પ્રત્યક્ષતામાં ભાવ દર્શન લીધું છે એને પ્રત્યક્ષ યોગ કહે છે. જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ કહે છે. યોગ એટલે પ્રથમ કાળ છે એને નામ યોગ. સામે બેઠા તો ગમે જયારે એમનો ઉદ્દેશ આત્મા નો ચાલે છે ત્યારે કેટલો વિનય જીવ હોય કે તો પછી નો હોય. ઉપાદાનમાં જે ફેરફારો છે એને જો બધાની નોંધ લઈએ તો તે કાળે બેસે છે. પ્રત્યક્ષ યોગ વખતે આત્મસ્વભાવના સંસ્થા જીવે છે કેમ કે એ આત્મભાવમાં આત્મસ્વભાવ વ્યક્ત થાય છે. જ્ઞાની ઉપરાંત એમની ચેષ્ટામાં પણ વ્યક્ત થાય છે. હાવભાવમાં પણ વ્યક્ત ભાષા તો ભાષા છે. ભાષામાં લખાણમાં શાસ્ત્રમાં ભાષા છે. આચાર્ય ઉપસીન આવે છે એ સમયમાં આવે. પ્રત્યેક સમયમાં જે ટોન આવે જેને આંતરધ્વનિ કહીએ એટલો ધ્વનિ કાંઈ લખાણમાં છે
ને. હા કે ધ્વનિ તો એક જ છે પણ છતાં
પ્રત્યક્ષતાને પણ વિયાતી છે. મોટી વાત એ છે કે એમની વિયાતી છે. આ તો બધું માર્ગનું મર્મ છે. માર્ગનો મર્મ છે કે અંતર્ભૂત થવું એ તો માર્ગનો મર્મ છે. અને એ મર્મનો ધ્વનિ પ્રત્યક્ષવાણીમાં પરોક્ષવાણીમાં આવે બહુ મોટો ફરક પડે છે.
બધાને કદાચ સાંભળ્યા હોય તે જ પ્રવચન તે પણ સાંભળીએ ઘણો ફેર આવે.
ઘણો ફેર પાડી દીધો બિરાજમાન હોય ન હોય એમાં મોટો ફેર નથી. હૈયાતીનો ફેર નથી. જ્યારે જીવ પોતાના સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે સકળ દ્રવ સ્વરૂપનું આખા જગતનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈને થઈ જાય છે. જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થઈ અભિપ્રાયમાં તો એક અસ્થિરતાને બાદ કરીએ તો શ્રદ્ધા જ્ઞાનમાં તો આખું જગત જ્ઞાનનું જ્ઞેય છે. કોઈ ઈષ્ટ નથી ને કોઈ અનિષ્ટ નથી. આ સ્થિતિ સમય દર્શન થતા થઈ જાય. જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સફળ પરદ્રવ્ય રૂપ દ્રવકર્મ ભાવકર્મ નવકર્મ વિશે ઉદાસીન પણ થાય છે. અત્યાર સુધી શું છે કે અપેક્ષિત પણ નથી. દ્રવકર્મમાં મારું નસીબ સારું હોય તો સારું કે ભવિષ્યમાં મને કંઈ પ્રતિકૂળતા ન પડે. ભાવકર્મમાં મારા ભાવ આ ભાવ મારા સારા આ ભાવ મારા સારા એમ કરીને પણ આખી રાતુતા ને રાતુતામાં ભંગ ભેદ પાડે છે. અથવા આ રાજકારો ને આ રાજકારો અને ગુણકર્મમાં સંયોગ શરીર આદિ થી માંડીને જેટલો સંદેશ છે એમાં પણ જીવ અપેક્ષા વૃત્તિ રાખે છે, આ ઠીક છે ને આ ઠીક નથી, એ ત્રણેય જગ્યાએ ઉદાસીન થઈ જાય છે. જ્યારે જીવ શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરે છે ત્યારે એ સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મ વિશે ઉદાસીન પણ એને થઈ જાય છે, એટલે અપેક્ષા છૂટી જાય છે. કેમ અપેક્ષા છૂટી જાય છે? સુખ બુદ્ધિ ગઈ માટે, ક્યાંય મારું સુખ નથી, મારું સુખ મારા સ્વરૂપમાં છે અને મારા સ્વરૂપમાંથી પ્રગતિ મને અનુભવ દેતો છે, એટલે શંકાનું સ્થાન રહ્યું. ત્યારે એ સુખનો અનુભવ થયો કે અનંત સુખ અંદર રહેલું છે એની પ્રતીતિ દ્વારા અનુભવ થયો, પ્રતીતિપૂર્વક અનુભવ થયો. એટલે હવે પોતાના સ્વરૂપ સુખનો અપેક્ષિત અને સ્વરૂપથી બાહ્ય કોઈ પણ દ્રવ્યકર્મ ભાવકર્મ ન કરો એનો ઉપેક્ષિત બે જગ્યાએ અપેક્ષા ન રહીએ, કર્મા અપેક્ષા રહી અને સ્વમાં અપેક્ષા રહીએ. કર્મા અપેક્ષા હોય એને સ્વની અપેક્ષા છે, સ્વની અપેક્ષા હોય એને પરની અપેક્ષા આપોઆપ છે, આ બંને આપોઆપ થાય છે. એટલા પછી વૈરાગ લાભો નથી પડતો અનુભવ છે. જ્યાં સ્વદ્રવ્યનો અનુભવ થયો, જીવને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો, ત્યારે સ્વતઃ સ્વદ્રવ્યનો દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મ વિશે ઉદાસીન પણ સ્વદ્રવ્યમાં ભાવકર્મ આવી જાય, કારણ કે એ આત્માના સ્વરૂપ નથી, નથી સ્વભાવ નથી, નથી ના આવી જાય. એવું છે દીર્ઘ કે પુરાણ દ્રવ્યની અપેક્ષાએ અનાદિ નિધન છે, દી છે અનાદિ ન છે અને ક્યારે પણ એનું નિધન થવાનું નથી, અનિધન છે. આદિ નથી એટલે અનાદિ છે અને અનિધન છે એટલે ક્યારે પણ એનો નાશ નથી. એવું દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે, અનાદિ નિધન કહો કે શાશ્વત કહો એવું એને પુરાણ કહે છે. બહુ પુરાણો છે અનંત પાસે છે ને, માટે એને પુરાણ પુરુષ પણ કહેવામાં આવે છે. પુરાણ પુરાણ નથી આવતા શાસ્ત્ર ની અંદર, પ્રથમ યુગને પુરાણ કહે છે. કેમ પુરાણ કહે છે? કે ભૂતકાળમાં થયેલા મહાપુરુષોની કથા છે, જૂના થયેલા પુરુષોની કથા છે, વર્તમાનમાં નહીં, પહેલા થઈ ગયા હોય એની કથાને પુરાણ કહેવામાં આવે. જેમ માં બોલતા બહુ જૂની વાતો કહેતા કે એ પુરાણ નથી ગયું, શું કે પુરાણ થઈ ગયું, જૂનું થઈ ગયું. આત્મા પુરાણ છે, અનાદિનો છે, માટે પુરાણ છે. એના પછી પુરાણ શબ્દ આવ્યો છે, મકાન પુરાણ નથી, કપડું પુરાણ નથી, જૂનું પુરાણ એટલે જૂનું. ક્લેશાત નિવૃત્ત વળી કેવું છે દીર્ઘ કે ક્લેશ થી અર્થાત દુઃખ થી રહિત છે, આત્મામાં ક્લેશ અથવા દુઃખ ની ગંધ પણ નથી, પડછાયા પણ નથી. એટલો સુખ થી ભરપૂર પદાર્થ છે, એટલા બધા સુખ થી ભરપૂર પદાર્થ છે કે જ્યાં દુઃખ નું નામ નિશાન નથી. એના ઉપરથી મેં એમ લેવા દેવું છે કે જ્યારે જ્યારે આ જીવને દુઃખ થાય છે, ક્લેશ થાય, ત્યારે એની અંદર જોવું રહ્યું કે આત્મા જો ક્લેશ રહિત અનંત સુખથી ભરપૂર પદાર્થ છે તો પછી એ વાતનો સંમત કરનાર એવો હું, એ વાતને નાતો પાડતો નથી, મને કેમ થાય છે? જ્યારે મારા આત્મામાં દુઃખ કે ક્લેશ છે જ નહીં અને અનંત સુખથી ભરેલું મારું તત્વ છે તો પછી મને દુઃખની ક્લેશ શા માટે? કારણ છે અંદર છે નહીં કે એ બારની ઉપાધિથી ઊભું કરેલું, અંદરથી તો થઈ શકે એવું છે નહીં, બારની ઉપાધિથી ઊભું કરેલું છે. અને બારની ઉપાધિ ત્યારે ગ્રહણ કરી કે બારની ચીજ આત્મામાં માની, ત્યારે કલ્પના છે ક્લેશે અર્થાત દુઃખથી રહિત છે, કેવો છે ક્લેશ? અજ્ઞાન ઉચિત તર્ક કર્મ કરનાર, એ ક્લેશ કેવો છે? અજ્ઞાનથી ઊભો થયેલો છે. જીવ કર્મના એક સંસ્કાર, એક સંસ્કારરૂપ જૂઠો અનુભવ. કેવો અનુભવ છે? જૂઠો અનુભવ છે. જીવ અને કર્મ જાણે બે એક છે. આ મારું નસીબ છે, આ મને પ્રતિકૂળતા આવી છે, એ પ્રકારના જૂઠા અનુભવથી નીપજી છે, ઉપજી છે. નો કર્મ લઈ લો, ભાવ કર્મ લઈ લો, કે દ્રવ્ય કર્મ લઈ લો, ત્રણેય કર્મ ની જાતિ છે. જાત કર્મ ની પછી એની અંદર દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ પ્રકાર છે. એક જાતના ત્રણ પ્રકાર એટલે દુઃખ તત્વ ક્યાંથી ઉત્પન્ન થયું, સુખ તત્વ ક્યાંથી ઉત્પન્ન થયું, એનું મૂળ કારણ. આખા જગતમાં તમે પૂછો અત્યારે મટીરિયાલિઝમ નો જમાનો છે. સુખ દુઃખ ને મટીરિયલાઇઝ કર્યા છે એ ખબર નથી. આખા જગતની આ સમસ્યા છે કે દુઃખ કેમ થાય તેને ખબર નથી. પ્રતિકૂળતા આવે તો દુઃખ થાય, નિર્ધનતા આવે તો દુઃખ થાય, રોગ આવે તો દુઃખ થાય. જે અણગમતું થાય, પોતાની કલ્પનામાં જે અણગમતું થાય તે દુઃખ. પછી લાડવા દુઃખ નું કારણ થાય, જો ઘરે ગયા પછી પ્રાણે ખવડાવવામાં આવે તો, અને એ લાડવા સુખ નું કારણ થાય, એને ભૂખ લાગી હોય તો. એક જ ચીજ એના ઉપર રાગ હોય એ સુખ નું કારણ માને, એ જયારે એને અનુકૂળ ન ચાલે, વિરુદ્ધ ચાલે, એટલે એ જેના ઉપર રાગ હોય એને દુઃખ નું કારણ માને. કેમ થાય છે એ જગત માં સમસ્યા છે. જયારે આપણા શાસ્ત્રો ની અંદર એને શાસ્ત્રી રીતે સ્પષ્ટ કર્યું છે કે આ જીવ, જે જીવ નથી એવા અજીવ, આ જીવ છે તે જીવ નથી એવા અજીવ સાથે એક કરું માનીને હું એને કરું, એ મારું કઈક કરે, હું એનામાં કઈક કરું, એક પણ અથવા થાય એની માન્યતા, એટલે વિપરીત પ્રતિથી ક્લેશ નો ઉભો કરે છે. બીજું કોઈ ક્લેશ નું કારણ નથી. અને જયારે જયારે ક્લેશ થાય ત્યારે તપાસી લેવો આ કારણ ને, ત્યાં લાગે છે આ શાસ્ત્રકારે ખોટી આ વાત કરી છે, પરમ સત્ય છે. જયારે ક્લેશ થાય ત્યારે એની ખાતરી કરી, અને એ જ વખતે ભિન્નતા ગ્રહણ કરવી, ભિન્નતા છે માટે એ જ વખતે એ ક્લેશ છે એને વિલય થતા વાર નહીં લાગે. જેમ પાણી છે એને વરાળ થતી દેખાય છે અને જોવાઈ ગયો, હવે પછી જુઓ તો ત્યાં કામ ન હોય, ઉડી ગયું ખબર ન પડી. એમ ક્લેશ ક્યારે રિલેશન ખબર નહીં પડે, જો ભિન્નતા ગ્રહણ થશે. જયારે ક્લેશ થયો હોય ત્યારે, જયારે દુઃખ થયું હોય એ જ વખતે દુઃખ થી મુક્ત થયું હોય તો ચોખ્ખી વાત છે. આ મટીરિયલાઇઝ કર્યા છે સુખ દુઃખ ને, વાસ્તવિકતા એ છે કે તું જીવ છો, બીજા જીવ છે, એક પણ કઈ કરવું હોય તો થઈ શકે એવું છે નહીં. ભિન્નતા ને ભિન્નતા રૂપે ગ્રહણ કરતા અનુભવતા ક્યાં પુરુષ ત્યારે હોય તો તને ખબર જીવ વસ્તુ સંપ્રતિ આટલા પૂર્વોક્ત પ્રકારે પૂર્વોક્ત પ્રકારે આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે સંપ્રતિ એટલે અત્યારે વિદ્યમાન સંપ્રતિ નો અર્થ થાય છે વિદ્યમાન એટલે અત્યારે પરદ્રવ્યાર્થ એટલે પર વસ્તુ જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને અમલ કર્મ જે પરદ્રવ્યમાં તમે લીધા ને પર વસ્તુ એટલે પર વસ્તુ એટલે જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને અમલ કર્મ પ્રમાણના પક્ષમાં ભાવ કર્મને પોતાના લેવાના આગળ આવી જાય તો એમાં સમય સારો એવી રીતે લીધો છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ રહી વિદ્યમાન પર વસ્તુ જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ ન કર્મ તેનાથી સર્વથા ત્યાગ બુદ્ધિ થતા ત્યાગ બુદ્ધિ એટલે સર્વથા ભિન્ન પણ મૂળ થી કરીને ઉખાડી નાખનાર છે ભિન્ન કરનાર છે અને પોતાને શુદ્ધ ચિત્રરૂપ નો અનુભવ કરનાર છે આવો શુદ્ધ જીવ વસ્તુ નો સ્વરૂપ છે જીવ વસ્તુ કહેતા જ પરદ્રવ્ય ભિન્ન પણ આવી જાય છે કે જીવ એટલે અજીવ નહીં સ્વ એટલે પર નહીં સ્વ એટલે પર નહીં પર માં દ્રવ કરવું ભાવ કરવું ન કરવું આટલા પૂર્વક પ્રકારે વિદ્યમાન પર વસ્તુ જે દ્રવ કર્મ ભાવ કર્મ ન કર્મ તેનાથી સરળતા ત્યાગ બુદ્ધિ મૂળથી કરીને ત્યાગ બુદ્ધિ નિવૃત્તિ નો અર્થ ત્યાગ બુદ્ધિ કરી ત્યાગ બુદ્ધિ નો અર્થ શું છે કે મારે કઈ લેવા દેવા નથી મૂળ માંથી મારે કોઈ સંબંધ નથી ગ્રહણ નહીં કરવું એનું નામ ત્યાગ બુદ્ધિ પેલા ગ્રહણ બુદ્ધિ હતી એકત્વ બુદ્ધિ તે પરદ્રવ્યને ગ્રહણ કરતા ગ્રહણ કરવું સ્વદ્રવ્યને આપણે શાસ્ત્રના માધ્યમથી જાણવું એક વાત છે અને સ્વદ્રવ્યને સ્વપણે ગ્રહણ કરવું તે બીજી વાત છે અનુભવ ગ્રહણ કરવાથી છે જાણવાથી નથી ગ્રહણ કરવું એ શું પ્રશ્ન એ થાય કે તો હવે ગ્રહણ કરવું એટલે શું આત્મા જ્ઞાન સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે જાય પણ એ રીતે ગ્રહણ કરવું જોઈએ કે ગ્રહણ કરવું એટલે શું તો કે આત્મા શરીર વાળો છે એમ તું ગ્રહણ કરે છે તારા અનુભવ ઉપર અવલોકન કર તો શું તને રાગ ભાવ ગ્રહણ કરે છે? જાણે છો શું તને શરીર ભાવ જાણે છો કે ગ્રહણ કરે છે? તો કે ગ્રહણ કરે છે. આ એમ ગ્રહણ કરવું શું? ગ્રહણ કરવું એ તારા અનુભવ નો વિષય છે. એને સમજવું હોય તો તારા અનુભવ ની તપાસ અવલોકન કર. ગ્રહણ કરતા તને આવડે છે. પરબ્રહ્મ તારા સહિત અત્યંત ભિન્ન હોવા છતાં દ્રવ્ય ક્ષેત્રથી તારથી ભાવ છે. તું એને સ્વપણે ગ્રહણ કરી શકે છે? ત્યાં તને પ્રશ્ન નથી થતો કે ગ્રહણ કરવું એટલે શું, કેમ ગ્રહણ કરવું? અને જે સ્વચતુષ્ટયથી અભિન્ન છે એને ગ્રહણ કેમ કરવું એ પ્રશ્ન પૂછે છે. મારે કેમ મને મારા સ્વરૂપને ગ્રહણ કરવું? આવું એક વિચિત્રપણો છે વર્તમાન સ્થિતિને ભ્રાંતિક સ્થિતિને અનુસરીને જોતા આવું એક વિચિત્રપણો છે. તેમ માટે અવલોકન કરે તો ખ્યાલમાં આવી જાય કે ક્યાં દૂર થાય છે, ક્યાં દૂર થાય છે, કઈ રીતે થાય છે. અવલોકન સિવાય ખ્યાલમાં આવે એમને ગ્રહણ કરવું કેમ વાંચવાથી ખબર પડે? ન ખબર પડશે, સાંભળવાથી ખબર ન પડે, અનુભવમાં જાય ત્યારે ખબર પડે. કેમ કે અનુભવ જ્ઞાનનો વિષય છે, જાણવાના જ્ઞાનનો એ વિષય નથી, પણ અનુભવ જ્ઞાનનો વિષય છે. એટલા માટે ત્યાગ બુદ્ધિ લીધું છે ને, તે ગ્રહણ કે વિરુદ્ધ નામ ત્યાગ બુદ્ધિ લીધું છે. પહેલા તો પોતે દ્રવ્યકર્મ ભાવકર્મ નુકર્મને સર્વસ્વપણે ગ્રહણ કરતો હતો. હવે તો કે હવે સર્વથા ત્યાગ બુદ્ધિ કરી નાખે, ગ્રહણ કરવાનું સર્વથા સુધી મૂળથી કરીને ત્યાગ બુદ્ધિ મૂળથી કરીને અને સ્વને અર્થાત શુદ્ધ ચિદરૂપને આસ્વાદથી થી ગ્રહણ કરવામાં અનુભવ આવે છે, અનુભવમાં આસ્વાદ આવે છે. એવી જીવ વસ્તુ છે. એવો છે સ્વ કે વિજ્ઞાન ઘન સ્વભાવનું શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે. સર્વસ્વ જેમ જેવો છે, અનંત 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 બેહદ જ્ઞાન જેમાં ભરેલું છે એવો પોતે હયાતપણે ઊભો છે. જાગતો જીવ એવો ઊભો છે કે જેમાં અનંત જ્ઞાન અને અનંત સુખ ભરેલું છે. એની હયાતી છે, એવી હયાતીની પ્રતીતિ આવવી જરૂરી છે. હયાતી તો છે, હયાતીની પ્રતીતિ આવવી જરૂરી છે. ખાતરી આવી ગઈ કે નીચો આવે તો ઉપાધિ નથી, તો દુઃખ નથી. શુદ્ધ જ્ઞાન નો સમૂહ છે સર્વસ્વ જેમ એવો છે. સ્વભાવમાં એ લીધું સર્વસ્વ, સ્વભાવ તો એ સર્વસ્વ છે. આત્માનું સર્વસ્વ શું? સ્વભાવ તે આત્માનું સર્વસ્વ છે. જો પર્યાય આત્માનું સર્વસ્વ હોય તો પર્યાયનો નાશ થતા સર્વસ્વનો નાશ થઈ જાય. માટે કેવળ જ્ઞાનની પર્યાય પણ આત્માનું સર્વસ્વ રહેતું. ત્રિકાળી સ્વભાવ તે સર્વસ્વ છે એવો છે. ભાઈ કેવો છે સ્વ એટલે પોતે કેવો છે, સ્વ એટલે પોતે કેવો છે, કોઈની વાત નથી ચાલતી, પણ પોતે કેવો છે. ભાઈ પોતે કેવો છે કે પરમ સદા શુદ્ધ સ્વરૂપ છે, ઉત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ છે. પરમ નો અર્થ થાય છે ઉત્કૃષ્ટ, ચરમ સીમા, પછી આગળ કાંઈ નથી. ચરમ એટલે પછી એથી આગળ કાંઈ નથી, છેલ્લી છેલ્લી હદે શુદ્ધ સ્વરૂપ છે. વીરજીભાઈ દ્રષ્ટાંત આપતા કે એક વાસણમાં દૂધ લીધું હોય અને એમાં પાણી નથી, પાણીનો જરાય છાંટો પણ નથી, તો વાસણ જે તપેલી છે એને મૂકીને વિસરી વિસરી હોય માથેથી રાખે પાવડર પછી એને ધોઈ નાખે તો એ ભીની હોય એટલું તો પાણી ભરે જ નહીં દૂધમાં.